એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની ગલીઓમાં સફર કરવાના છીએ જે એક સવાલ પૂછે છે.
કયો સવાલ?
કે જ્યારે એક રાક્ષસ સામે લડવાનો એકમાત્ર રસ્તો પોતે જ રાક્ષસ બની જવાનું હોય ત્યારે શું થાય? આપણે વાત કરી રહ્યા છીએ એસ એ કોઝબીની વર્ષ 2023ની સનસનાટી ભરી ક્રાઇમ થ્રિલર ઓલ ધ સિનર્સ બ્લીડ વિશે.
બરાબર. અને હું કહીશ કે આ માત્ર એક ક્રાઇમ થ્રિલર નથી, બિલકુલ નહીં. આ તો અમેરિકાના દક્ષિણી સમાજની અંદર, મતલબ કે ઊંડે દરબાયેલા જાતિવાદ, ધર્માંતતા અને ન્યાય માટેના સંઘર્ષની એક જીવતી જાગતી દાસ્તાન છે.
હા, અને એનું કેન્દ્રબિંદુ છે એક એવો કાળો શેરીફ જે એક સિરિયલ કિલરનો પીછો કરી રહ્યો છે. પણ એનો અસલી દુશ્મન કોઈ એક વ્યક્તિ નથી, ખરું ને?
ના, એનો દુશ્મન તો સદીઓ જૂની નફરત છે, એક આખી વિચારધારા છે.
અને આ નફરતની ભૂમિને સમજવા માટે મને લાગે છે કે લેખક એસ એ કોઝબીને સમજવા જરૂરી છે. એમની લેખન શૈલીને સધર્ન નોયર કહેવામાં આવે છે. હવે આ શબ્દ સાંભળવામાં થોડો ભારે લાગે છે, પણ એનો અર્થ શું છે? શું ખાસ છે આ શૈલીમાં?
બહુ સારો સવાલ પૂછ્યો. સધર્ન નોયર એટલે ખાલી દક્ષિણી અમેરિકામાં બનેલી કોઈ ગુનાની વાર્તા નહીં.
ના,
એ એક એવા માહોલની વાત છે જ્યાં હવામાં ભેજ જેટલો જ ઇતિહાસનું બોજ અનુભવાય.
વાહ.
જ્યાં રહસ્યો જમીનની સપાટી નીચે જ દટાયેલા હોય, અને જ્યાં હિંસા ઘણીવાર સંવાદનું સૌથી પ્રામાણિક સ્વરૂપ બની જાય છે. કોઝબીની કલમ આ માહોલને એકદમ જીવંત કરી દે છે. એમની ભાષા એક જ સમયે નિર્દયી અને કાવ્યાત્મક હોય છે.
અને આ જ માહોલમાં વર્જિનિયાના એક કાલ્પનિક શહેર શેરોન કાઉન્ટીમાં વાર્તાનો પ્રારંભ થાય છે, અને એ પણ એક ધડાકા સાથે. ટાઇટસ ક્રાઉન, જે શહેરનો પહેલો અશ્વેત શેરીફ છે, એ એક નવી સિસ્ટમ, એક ન્યાયી વ્યવસ્થાનું પ્રતીક બનવા માંગતો હોય છે,
અને પહેલા જ પાને એના આદર્શોના ટુકડે ટુકડા થઈ જાય છે. એક સ્કૂલ શૂટિંગ. વાર્તાની શરૂઆત એ જેવી છે કે વાચક હચમચી જાય. એક હાઈસ્કૂલમાં લેટરલ મેકડોનાલ્ડ નામનો એક અશ્વેત યુવક એના શ્વેત શિક્ષક મિસ્ટર સ્પિયરમેનની ગોળી મારીને હત્યા કરી નાખે છે.
અને પછી
શેરીફ ટાઇટસ ક્રાઉનના ડેપ્યુટીઓ ત્યાં પહોંચે છે, અને એકદમ તંગ ક્ષણમાં લેટરલ પણ માર્યો જાય છે.
અને બસ આટલું જ કાફી હતું? આ ઘટના પછી તો આખા શહેરમાં જાણે ભડકો જ થઈ ગયો.
હા, કાળા ગોરા વચ્ચેનો તણાવ એકદમ ચરમ સીમાએ. શ્વેત સમાજ કે આ એક અશ્વેત યુવકની હિંસા છે, જ્યારે અશ્વેત સમાજ પોલીસની કાર્યવાહી પર શંકા કરે.
એટલે ટાઇટસ બંને બાજુથી ભિંસાય છે.
પણ મને લાગે છે કે વાર્તાનો અસલી વળાંક એ તો હવે આવે છે, તપાસ શરૂ થાય ત્યારે.
હા, અહીંથી જ
કોઝબી વાર્તાની દિશા જ બદલી નાખે છે. લેટરલના ફોન અને એના ઘરમાંથી જે પુરાવા મળે છે ને, એક ભયાનક સત્ય સામે લાવે છે.
શું મળે છે એમને?
એમને ખબર પડે છે કે મૃતક શિક્ષક મિસ્ટર સ્પિયરમેન કોઈ સજ્જન નહોતો, એક રાક્ષસ હતો જે લેટરેલ અને બીજા કેટલાય બાળકોનું શારીરિક અને માનસિક શોષણ કરતો હતો. લેટરેલના ફોનમાં એ અત્યાચારના વિડીયો મળે છે.
હો, મતલબ કે લેટરેલની હિંસા એ કોઈ અકારણ ગુસ્સો નહોતો?
ના,
એ તો વર્ષોના અત્યાચાર સામેનો એક ભયાવહ બદલો હતો. આ જાણ્યા પછી તો પીડિત કોણ અને ગુનેગાર કોણ એની વ્યાખ્યા જ ધૂંધળી થઈ જાય છે. ટાઇટ્સ માટે આ કેસ હવે માત્ર એક હત્યાનો નથી રહ્યો.
બરાબર.
અને લેટરેલના અંતિમ શબ્દો એ ટાઇટ્સના કાનમાં ગુંજતા રહે છે. જંગલમાં એક રાક્ષસ છે.
અને ટાઇટ્સને શું લાગે છે સાંભળીને?
શરૂઆતમાં ટાઇટ્સને લાગે છે કે લેટરેલ કદાચ પોતાની જ વાત કરી રહ્યો હતો. પણ ધીમે ધીમે જેમ તપાસ આગળ વધે છે, તેમ તેને સમજાય છે કે મિસ્ટર સ્પિયરમન એકલો નહોતો, એક મોટા ષડયંત્રનો ભાગ હતો. શહેરમાં એક સિરિયલ કિલર ફરી રહ્યો છે.
ધ લાસ્ટ વુલ્ફ.
હા, ધ લાસ્ટ વુલ્ફ તરીકે ઓળખાય છે, અને જે અશ્વેત બાળકોને જ પોતાનો શિકાર બનાવી રહ્યો છે. તો ચાલો આ લડાઈના કેન્દ્રમાં જે પાત્ર છે ટાઇટસ ક્રાઉન, એના મનમાં થોડા ઊંડા ઉતરીએ. એ તો ભૂતપૂર્વ એફબીઆઈ એજન્ટ. તો પછી એ બધું છોડીને શેરોન કાઉન્ટી જેવા શહેરમાં પાછો કેમ આવ્યો, જ્યાં એનો ભૂતકાળ અને એની જાતિ એની સૌથી મોટી ઓળખ છે?
કારણ કે એ બદલાવ લાવવા માંગતો હતો. એફબીઆઈમાં એક કેસ દરમિયાન એણે જોયું હતું કે સિસ્ટમ કેવી રીતે નિર્દોષોને અન્યાય કરે છે. એનો મતલબ કે ન્યાય વ્યવસ્થા પરથી જ વિશ્વાસ ઉઠી ગયો હતો.
અચ્છા.
એને લાગ્યું કે એ પોતાના શહેરમાં પોતાના લોકો વચ્ચે રહીને કદાચ સાચો ન્યાય અપાવી શકશે, પણ અહીં આવીને એને સમજાય છે કે આ કામ પથ્થર પર પાણી જેવું છે.
એટલે જે અવતરણ મને ખૂબ સ્પર્શી ગયું કે શેરીફનો સ્ટાર તેની છાતી પર ઢાલ નહીં પણ નિશાન જેવો લાગતો હતો.
બિલકુલ.
તે પોતાના જ સમુદાયથી અલગ પડી જાય છે કારણ કે તે સિસ્ટમનો ભાગ છે, અને શ્વેત સમુદાય એને ક્યારે પોતાનો માનતો નથી કારણ કે તે અશ્વેત છે. તો એ ખરેખર સત્તામાં છે કે પછી બે પાટા વચ્ચે ફસાયેલો એકલો માણસ છે?
અરે, આ જ એની સૌથી મોટી લડાઈ છે, ખરું ને? અંદરની પણ અને બહારની પણ. શરૂઆતમાં એ પુરાવા અને પ્રક્રિયામાં માનનારો એક વ્યવસ્થિત અધિકારી છે, પણ જેમ જેમ એ શહેરના ઊંડા સડાને જુએ છે.
કેવા સડાને?
જેમ કે ગુમ થયેલા અશ્વેત બાળકોની ફાઇલો જેની પર ક્યારેક કામ જ નથી થયું, શક્તિશાળી લોકો દ્વારા થતી અવગણના, તેમ તેમ એનો સંયમ તૂટતો જાય છે. એ સમજે છે કે કેટલાક રાક્ષસોને કાયદાના પુસ્તકથી નહીં પણ આગથી જ હરાવી શકાય છે.
અને તેનો સામનો જે રાક્ષસ સાથે છે એ કોઈ સામાન્ય ગુનેગાર પણ નથી. આપણે ધ લાસ્ટ વુલ્ફ વિશે વાત કરી રહ્યા છીએ, પણ મને તો એવું લાગે છે કે અસલી ખલનાયક આખું શહેર છે. શું આ એક વ્યક્તિ છે કે પછી એક સંપૂર્ણ વિચારધારા છે જેની સામે ટાઇટસ લડી રહ્યો છે?
તમે બિલકુલ સાચા મુદ્દા પર આવ્યા છો. આ નવલકથાનો ખલનાયક કોઈ એક વ્યક્તિ નથી જ, એ તો શહેરમાં પેઢીઓથી વ્યાપેલી એક દુષ્ટ વિચારધારા છે. અને આ વિચારધારાનું કેન્દ્ર છે એક કટ્ટરપંથી ચર્ચ, ધ ચર્ચ ઓફ ધ હોલી રેમનન્ટ.
આ તો ખરેખર ભયાનક છે.
હા, આ ચર્ચ શ્વેત સર્વોપરિતામાં માને છે અને એમની માન્યતાઓ એટલી વિકૃત છે કે
તેઓ અશ્વેત બાળકોની ધાર્મિક વિધિના નામે બલિ ચડાવે છે અને એને પવિત્ર કાર્ય માને છે.
બરાબર. અને આ દુષ્ટતા કોઈ નવી નથી, એ તો પેઢી દર પેઢી વારસામાં મળતી આવી છે.
અહીં મને એક અવતરણ યાદ આવે છે. તેઓ ઈશ્વરમાં માનતા ન હતા, તેઓ ઈશ્વરને હથિયારની જેમ વાપરતા હતા.
એકદમ સાચું. તેઓએ ધર્મને પોતાની નફરતનું બખ્તર બનાવી લીધું છે. અને આ જટિલ સંઘર્ષમાં ટાઇટસની આસપાસના લોકો પણ મહત્વનો ભાગ ભજવે છે. એના પિતા આલ્બર્ટ ક્રાઉન, જે અતૂટ શ્રદ્ધા ધરાવે છે. એનો નાનો ભાઈ માર્ક્વિસ, જે સિસ્ટમથી એટલો નિરાશ છે કે હિંસાના માર્ગે જવા તૈયાર છે.
અને એની પ્રેમિકા ડાર્લિન, જે ટાઇટસના આ નરક જેવા જીવનમાં શાંતિ અને સામાન્યતાનું એકમાત્ર કિરણ છે, ખરું ને?
હા, એના વગર તો ટાઇટસ કદાચ તૂટી જ ગયો હોત.
તો આ બધાની વચ્ચે ટાઇટસની તપાસ કેવી રીતે આગળ વધે છે? એવા કયા પુરાવા મળે છે જે એને ધ લાસ્ટ વુલ્ફ સુધી લઈ જાય?
જો, એ જૂના દબાવી દેવાયેલા કેસ ફરી ખોલે છે અને ગુમ થયેલા દરેક અશ્વેત બાળકના કેસમાં એને એક સમાનતા દેખાય છે. ઘટના સ્થળો તરફથી એને એક પ્રતીક મળે છે, લાકડા પર કોતરેલું વરુણનું માથું.
વરુણનું માથું?
હા. અને આ પ્રતીક શહેરની એક જૂની ભૂલાઈ ગયેલી દંતકથા સાથે જોડાયેલું છે. આ તપાસ એને શહેરના શક્તિશાળી લોકો જેમ કે વેપારી હિલિયાર્ડ એમની સાથે સીધા સંઘર્ષમાં ઉતારે છે. એ લોકો શહેરની પ્રતિષ્ઠા બચાવવા માટે કંઈ પણ કરવા તૈયાર છે.
એટલે કે ટાઇટલ્સ માત્ર એક હત્યારા સામે નથી લડી રહ્યો.
ના,
એ તો આખા શહેરના સ્થાપિત હિતો સામે લડી રહ્યો છે. અને જેમ જેમ તે સત્યની નજીક પહોંચતો હશે, તેમ તેમ તેના પર અને તેના પરિવાર પર હુમલાઓ પણ વધતા જતા હશે.
ચોક્કસ. અને આખરે એની તપાસ એને ધ ચર્ચ ઓફ ધ હોલી રેમનન્ટ સુધી લઈ જાય છે. અને ત્યાં એને જે મળે છે ને, એ કોઈની પણ કલ્પના બહારનું છે.
શું?
ચર્ચની નીચે એક છુપાયેલો ઓરડો, એક ભોયરું જ્યાં પેઢીઓથી ચાલતી આ ધાર્મિક હત્યાઓના પુરાવા છે. દિવાલો પર લોહીના ઢાગ, બાળકોના કપડાં અને પેલી ભયાનક વેદી. અદ્રશ્ય એટલું ભયાનક છે કે એ ટાઇટસને અંદરથી તોડી નાખે છે.
અને ત્યાં જ એને સમજાય છે કે ધ લાસ્ટ વુલ્ફ એ કોઈ એક વ્યક્તિ નથી,
પણ આ પાગલપણ ભરેલી શ્રદ્ધાનો વર્તમાન રખેવાળ છે, જે આ પરંપરાને આગળ વધારી રહ્યો છે. અને આ પછી જ વાર્તા તેની પરાકાષ્ઠા પર પહોંચે છે.
એ અંતિમ સંઘર્ષ કેવો છે?
પરાકાષ્ઠા ચર્ચમાં એક તોફાની રાતે થાય છે. ટાઇટસ અને હત્યારાઓ વચ્ચે એકદમ લોહિયાળ, નિર્દય અને ભયાનક સંઘર્ષ. આ માત્ર ગોળીબાર અને મારામારી નથી, આ એક આધ્યાત્મિક યુદ્ધ છે. ટાઇટસની શ્રદ્ધા ન્યાય અને માનવતાની કસોટી છે.
અને એ જીતે છે.
હા, એ લડાઈ જીતે છે, પણ એ જીતની કિંમત બહુ મોટી ચૂકવે છે. તે શારીરિક અને માનસિક રીતે એટલા ઊંડા ઘા સાથે બહાર આવે છે કે
હત્યારાઓ માર્યા જાય છે, ષડયંત્ર ખુલ્લું પડે છે, પણ મને લાગે છે કે આ વાર્તાના અંતમાં કોઈ વિજયનો ઉલ્લાસ નથી. એવું કેમ?
કારણ કે ટાઇટસે એક રાક્ષસને તો મારી નાખ્યો, પણ જે નફરત અને અંધશ્રદ્ધાએ એ રાક્ષસને જન્મ આપ્યો હતો તે હજુ પણ એ જ જમીનમાં જીવંત છે. શહેરનું સુસંસ્કૃત મહોરું ઉતરી ગયું છે અને અંદરનો સડો બધાની સામે આવી ગયો છે.
અને ટાઇટસ પોતે એની નિર્દોષતા ગુમાવી ચૂક્યો છે, એટલે અંત શાંત અને ચિંતનાત્મક છે. એ આપણને વિચારવા મજબૂર કરે છે કે શું અમુક ઘા ક્યારેય રૂઝાય છે?
કદાચ નહીં.
આ નવલકથા દુષ્ટતાના સ્વરૂપ પર પણ એક મોટો સવાલ ઉઠાવે છે, નહીં? કે શું દુષ્ટતા કોઈ અલૌકિક શક્તિ છે કે પછી તે સંપૂર્ણપણે માનવ સર્જિત છે?
નવલકથા બહુ સ્પષ્ટપણે કહે છે કે આ રાક્ષસ નરકમાંથી નથી જન્મ્યો. ના, એ તો પેઢીઓની નફરત, અજ્ઞાનતા અને સમાજની ચૂપકીતીમાંથી બન્યો છે. એટલે જ ટાઇટસને એક સમયે સમજાય છે કે દુષ્ટતાનો ચહેરો કોઈ રાક્ષસનો નહોતો, પણ પાડોશીનો હતો.
વાહ, આ તો હચમચાવી દેનારું વાક્ય છે.
કારણ કે દુષ્ટતા આપણી વચ્ચે જ રહે છે, સામાન્ય ચહેરાઓ પાછળ છુપાયેલી.
અને આ બધા ગંભીર વિષયોને લેખકે જે શૈલીમાં રજૂ કર્યા છે એ પણ અદ્ભુત છે. અહીં સધર્ન ગોથિક શૈલીના તત્વો પણ જોવા મળે છે. સડી રહેલું વાતાવરણ, ભયાનક હિંસા, ધાર્મિક કટ્ટરતા, દફનાયેલા રહસ્યો.
હા, આ બધું મળીને એક એવું વાતાવરણ બનાવે છે જે ડરાવણું પણ છે અને સાથે સાથે નૈતિક રીતે હચમચાવી દેનારું પણ.
અને એ પ્રતીકોનો ઉપયોગ.
હા, વરુ અને ચર્ચ. વરુ એ જંગલી આદિમ હિંસાનું પ્રતીક છે, જ્યારે ચર્ચ એ તો શ્રદ્ધા અને પવિત્રતાનું પ્રતીક હોવું જોઈએ, પણ અહીં એ જ સૌથી અપવિત્ર જગ્યા બની ગઈ છે. આ વિરોધાભાસ જ વાર્તાનો પ્રાણ છે.
તો અંતે હું કહીશ કે આ નવલકથા આપણને એ વિચારવા મજબૂર કરે છે કે સાચા ન્યાયની કિંમત શું છે અને શું તે ક્યારે સંપૂર્ણપણે મળી પણ શકે છે.
અને એ પણ શીખવે છે કે જ્યારે વ્યવસ્થા નિષ્ફળ જાય છે ત્યારે એક વ્યક્તિની નૈતિક હિંમત અને અતૂટ સંકલ્પ જ આશાનું છેલ્લું કિરણ બની રહે છે, ભલે એ સંકલ્પની આગમાં તેણે પોતે જ કેમ નબળવું પડે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.